પણ હવે પાછા જઈએ દક્ષિણામૂર્તિ. 14-15 વર્ષનો છોકરો એકલો એની અગાશીમાં ઊભો છે, શુક્રના તારાને સંધ્યાકાશમાં જુએ છે. ખબર નથી ક્યાંથી પણ આપોઆપ એક કાવ્ય લખાઈ જાય છે. પોતાના શિક્ષક ગિરીશભાઈને કાવ્ય બતાવે છે અને એને કયા કારવ્યા વગર ગિરીશભાઈ એ કાવ્ય કુમારને મોકલી દે છે. કુમારભાઈએ ઉલ્લેખ કર્યો હતો એમના વક્તવ્યમાં, એમ કુમાર સામાયિકના June 1927 અંકમાં 257 પાના પર આ કાવ્ય છપાયેલું. એ વખતે આખા વર્ષના સંગ પાના નંબર આપવાનો રિવાજ હતો, એટલે 257 એટલો મોટો અંક નહોતો. અને એમણે એમ કહ્યું કે નામ વગર છપાયું, કેમ એમ થયું? આ અપવાદ નહોતો, આ નિયમ હતો તે વખતે. એ જમાનામાં આપણા લગભગ બધા જ સામયિકોમાં એક નિયમ હતો કે તંત્રી સામે ચાલીને આમંત્રણ આપે અને એના પ્રત્યુત્તરમાં જો કૃતિ આવી હોય, લેખ હોય કે કવિતા કે જે કંઈ હોય, તો એની સાથે લેખકનું નામ આવે. જો લેખકે સામે ચાલીને મોકલ્યું હોય તો એની સાથે લેખકનું નામ છપાય નહીં, માત્ર મળેલું એટલું છપાય. આપણા ઘણા બધા બહુ જ જાણીતા કવિઓ, કવિકાંત, રમણભાઈ, બીજા કવિઓ રમણભાઈ નીલકંઠ, એમની શરૂઆતની કૃતિઓ આ રીતે જ છપાયેલી છે, મળેલું એવી સંજ્ઞાથી. અહીંયા મળેલું એમ પણ નથી છાપ્યું, કારણ કે કવિએ નહોતું મોકલ્યું, મોકલ્યું તો એમના ગુજરાતીના શિક્ષકે ગિરીશભાઈએ. એટલે નથી મળેલું છાપ્યું, નથી કવિનું નામ છાપ્યું, પણ આ એમનું પહેલું જ કાવ્ય. પણ અને ઘણા બધા સામયિકોમાં આ રીતે અહીંયા પણ, અને એ આપણે ત્યાં રીત આવી પશ્ચિમના સામયિકોમાં છે, કારણ કે ત્યાં પણ એક જમાનામાં આ રીત હતી. પણ પછી સિદ્ધરાણીએ વર્ણન કર્યું છે કે એ જ્યારે છપાઈને આવ્યું ત્યારે જે એમને આનંદ થયો છે, અને આનંદ થાય સ્વાભાવિક હતું, કારણ કે એ વખતે બે સામયિકો આપણે ત્યાં એવા હતા કે જેમાં જ્યાં સુધી કાવ્ય ન છપાય ત્યાં સુધી તમે કવિ નથી થયા એમ મનાય. એમાંનું એક રામનારાયણ પાઠકનું પ્રસ્થાન અને બીજું આ કુમાર. એ કુમારમાં છોકરાનું પહેલું જ કાવ્ય પ્રગટ થાય તો કોને આનંદ ન થાય? તો એ કાવ્ય તારા 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 જેવી.
સરસ બાળક પ્રકૃતિના રમકડા કરે છે. મધમાખી, તું તારા જેવી મીઠી, તારા જેવી મીઠી ખંત દે. બાળક કોમ્પ્યુટર કે વિડીયો ગેમ્સ નથી માંગતું, પણ પ્રકૃતિના રમકડા માંગે છે. બહુ સરસ છે, સાંભળીએ.
Thank you.